الحمد لله رب العالمين، الصلاة والسلام على سيد الأولين والآخرين، خاتم الأنبياء والمرسلين، أبي القاسم محمد.
اللهم صل على محمد وعلى محمد وجيب
صلى الله عليه وآله الطيبين الطاهرين المعصومين. صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، بأبي أنت وأمي يا ابن رسول الله، بأبي أنت وأمي يا أبا عبد الله. ويا ليتنا كنا معكم فنفوز فوزا عظيما.
اللهم صل على محمد وعلى محمد وجيب
فرجه. ولا لعنة الله على القوم الظالمين وقاتلهم وغاصب حقوقهم أجمعين إلى يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الحميد والقرآن المجيد، بسم الله الرحمن الرحيم: والصائمين والصائمات والحافظين فروجهم والحافظات والذاكرين الله كثيرا والذاكرات أحد الله لهم مغفرة وأجرا عظيما.
اللهم صل على محمد وعلى محمد وجيب.
عزيزان گرامی، آج مجلس نو آپرو موضوع ایرے سے کہ پیغمبر اسلام کیوی ریتنا عورت نی ستھتی نے بدلا ویچے، انے آ موضوع آ سوجے اکچویلیٹی ما چھے، કેમ કે આપણે મીડિયામાં જોઈ છે, છાપામાં વાંચે છે, ટેલિવિઝનમાં આપણે જોઈ છે કે ગે મુસલમાન લોકો કેટલા ચર્ચા કરે છે મુસલમાન ઓરતના બારામાં અને આ નિકાબની કેટલી દેવા ચાલે છે. તો દોસ્તો, પહેલા તો આપણે જોશું કે ઇસ્લામ આવ્યું તેની મોર જે અંપીર હતા તે અંપીરની અંદર ઓરતની શું હાલત હતી, ઓરતનું શું સ્ટેચ્યુ હતું. પેલા તો આપણે ચીન જાય. ચીનમાં એક મરદને સિનાની સજા ઈ દેવામાં આવતી હતી કે તેને અમુક પૈસા દેવા ખપે, એને એક આમોદ ભરવી ખપતી હતી. હાલાકે ઓરતને આ જ ગુના માટે ઓરતને એના બાલ બારવામાં આવતા હતા, બધા બાલ એના બારવામાં આવતા હતા. જોવ કેટલો ફરક છે, ઈ જજ ગુનાનો પિનિશ્યો, ઈ જજ ગુનાની સજા ઓરત અને મરદમાં. હવે આપણે જોઈ રોમ. રોમમાં એક આઝાદ ઓરતને હક નહોતો, એને ધ્રોણ નહોતું કે પોતે એક ગુલામ સાથે શાદી કરે. એક ગુલામ મરદ સાથે પોતે શાદી નહોતી કરી શકતી, અને જો પોતે કાયદા કાનૂનના વિરુદ્ધ જાતી હતી અને જો એક ગુલામ મરદ સાથે શાદી કરતી હતી તો એને કતલ કરવામાં આવતું હતું. અને આ ગુલામ જેની સાથે પોતે શાદી કરતી હતી એ ગુલામને બારવામાં આવતું હતું. અને ગુલામની સ્થિતિ એટલી ખરાબ હતી રોમના કે એ લોકો એમ કહેતા હતા, રોમે લોકો એમ કહેતા હતા કે ગુલામો પાસે રૂહ નથી, અને લોકો ગુલામને જાનવર જેમ લેખતા હતા. દોસ્તો, રોમે લોકો ગુલામોને એરિન પહેરાવતા હતા કાનમાં. શા માટે? કે બધા ઓળખી શકે કે કોણ ગુલામ છે અને કોણ ગુલામ નથી. આ લોકો એક નિશાની રાખતા, એક ઇડેન્ટિફિકેશન રાખતા આ એરિન હતી. અને એરિસ્ટોટલ જે એકદમ મશહૂર ફિલોસોફ છે તે એમ કહેતો હતો કે અમુક જાણા એક ગ્રુપ લોકો એના માટે પેદા થયા છે કે અલોકો હુકુમત કરે, અલોકો રેનીએ કરે, અલોકો ગુવેર્ન કરે. અને બીજા લોકોને એના માટે ખર્ચ કરવામાં આવ્યું છે. એક બીજા ગ્રુપ એવા છે કે જે બીજાની ચાકરી કરે, બીજાની સેવિંગ કરે. આ હતી એરિસ્ટોટલની થિયરી. હવે આપણે હમણાં વાકાંશ છે તો આપણે વયાસ ઉપર વયાસ કરે છે. હવે આપણે પેસ્ટ જાય. પેસ્ટ નું અપીર એકદમ મશહૂર હતું અને એ અપીર ની અંદર, આ પેસ્ટ ના અપીર ની અંદર ઓરત લાગારી હતી. એટલે કે વાસ્તવમાં એને કઈ હક નતો. જયારે કોઈની માં આ દુનિયાથી રૂખસદ થતી હતી, જયારે કોઈનો બાપ ગુજરી જતો હતો, તો એની દીકરીને એક પૈસો એક સંત દેવામાં નતો આવતો. જેટલી મેગિયત હતી, જેટલો વારસો હતો, જેટલા પૈસા હતા, બધા દીકરાઓને પાસાશી કરવામાં આવતું હતું, દીકરાઓને દેવામાં આવતું હતું. આ હતું મશહૂર પેરસનું અંપી. હવે આપણે જોયું કે બીજા ધર્મો જે છે એમાં ઓરતનું શું સ્ટેચ્યુ હતું, શું પોઝિશન હતું. મેજિયા લોકો તો બરાબર આપણને ચિંતે છે. મેજિયા લોકો કે છે ઇસ્લામમાં ઓરત બંધ છે, ઓરત પાસે આઝાદી નથી. આપણે જોઈ બીજા ધર્મો ઓરતના બારામાં શું કહે. જુદાઇઝમ યહૂદી લોકો શું કહે છે ઓરતના બારામાં. લેની સ્વિંગલર એની કિતાબ વુમેન ઇન જુદાઇઝમ જે 1976 માં પ્યુબ્લિયે થઈ છે, તેમાં લેની સ્વિંગલર એના બારામાં લખે છે. એના બારામાં લખે છે, કહે છે કે બીબી હવા અલેહાસલામ, જુદાઇઝમ પ્રમાણે આ વાત કરું છું, બીબી હવા અલેહાસલામ આપણા ગુનાઓની જિમ્મેદાર છે, રિસ્પોન્સિબલ છે. એટલે આ દુનિયા ખતમ થાય ત્યાં સુધી અલ્લાહ સુબહાનહુ વ તઆલા યાને કે ખુદા, યહૂદી લોકો કહે છે કે ખુદા 9 મોકા ઉપર ઓરત ઉપર સજા મોકલે છે, લાનત મોકલે છે. આ 9 સજા શું છે? એમાંથી હૈજ મળે છે, એમાંથી હમલનો દુખાવો અને જે તકલીફો હોય છે, સ્વાવરની તકલીફો દુખાવો એ પણ એમાં આવી જાય છે. અને તરબિયતે ઔલાદ, એટલે કે યહૂદી લોકો એમ કે છે કે ઔલાદની એજ્યુકેશન, ઔલાદની તરબિયત એક બોજો છે, એક ફાર્દો છે જે ઓરતની ઉપર રાખવામાં આવ્યો છે, માની ઉપર રાખવામાં આવ્યો છે. અલ્લાહ અલ્લાહ, આ 9 સજામાંથી આપણને એ પણ મળે છે કે આપણે ઓરત લોકો એરીન પહેરે છે, તે પણ ખુદા તરફથી સજા છે, જુદાઇઝમ લખે છે. તમને યાદ છે કે ઇતિહાસમાં આ એરીનું શું સિમ્બોલ હતું, શું સિગ્નિફિકેશન હતું, શું અર્થ હતું? તે લોકો કહે છે કે ઓરતને એનું રૂપ અને એના વાળ ડાંકવા ખપે છે, તે પણ એક સજા છે ખુદા તરફથી. અને પછી કહે છે કે ઓરત કોઈ દિવસ સાક્ષી ના બની શકે, તેમાં ના થઈ શકે. આ બધી લાનત છે ખુદા તરફથી, જુદાઇઝમ લખી છે. અને તમને ખબર છે યહૂદીના કોમમાં, યહૂદીના સોસાયટીમાં એક ઓરત જ્યારે હૈજની હાલતમાં હતી તો એને નોકું એક ઠેકાણે રાખવામાં આવતું હતું, એને ઇઝોલે કરવામાં આવતું હતું, તે બધાની સાથે રહી નહોતી શકતી. અલ્લાહ અલ્લાહ. હવે આપણે જોઈ ઈસાઈ તરફ ક્રિશ્ચિયનિઝમ શું કહે છે. બાઇબલનું જે શરૂઆતમાં જે ભાગ છે, જે સૌથી પહેલો શાપિત્ર છે, તે જેનેઝ છે. અને જેનેઝમાં આપણે શું વાંચે છે? જેનેઝમાં આપણને કહેવામાં આવે છે કે ખુદા પહેલા હઝરત આદમ અલેસલામને પેદા કર્યું, યાને કે સૌથી પહેલા મરદની પેદાઈશ થાય છે. અને પછી ખુદા આ મરદના પાંસળા લઈ, આ મરદના કોટ લઈ અને તેનાથી ઓરતને પેદા કરે છે. અલ્લાહ અલ્લાહ, જાણે કે ખુદા બેને જુદા જુદા નથી પેદા કરી શકતો, આ બાઇબલ લખે છે. અને બાઇબલની અંદર એક દીકરીનો જન્મ, એક ખોટ લેખાય છે, એક નુકસાની લેખાય છે. હવે આપણે જોઈએ કે આ અરબસ્તાનમાં, આ માહોલમાં, આ એન્વાયરમેન્ટમાં જ્યાં પૈગંબરે ઇસ્લામ અહમદે મુસ્તફા, મોહમ્મદે મુસ્તફા સલ્લલ્લાહુ
અલાઈહી વસલ્લમ, મોહમ્મદ વઅલી મોહમ્મદ વજી ફરે,
જ્યાં આપણા પૈગંબરની પેદાઈશ થઈ છે આ અરબસ્તાનમાં ઔરતની શું સ્થિતિ હતી? તમને ખબર છે કે અરબ લોકો ઔરતને સામકામી સમજતા હતા, એની કાંઈ વલણ હોતી કાંઈ કિંમત નહોતી. એનું કારણ એ છે કે ઔરત લોકો ન તો લડાઈમાં કામ આવતી, ન તો જંગમાં એ કામ આવી શકતી હતી, ન તો વેપારમાં, ન તો બિઝનેસમાં પોતે કામ આવી શકતી હતી. તમને યાદ છે કે તે જમાનામાં જરાય કંક થાય એટલે લડાઈ ચાલુ થઈ જાય, જરાક અંદર અંદર કંક બાજવાનું થાય એટલે લડાઈ, જંગ જ્યાં મેદાનમાં ઔરતને નહોતી મોકલાવી શકતા. અને વેપાર, તમને યાદ છે કેવી રીતના વેપાર ચાલતો હતો? એક ગામમાંથી બીજા ગામ સુધી જ્યારે તમને માલ મોકલાવવો હોય તો કેટલા અઠવાડિયા કે કેટલા મહિનાની સફર કરવી થતી હતી, અને તે શહેરમાં સફર કરવી થતી હતી. તમને યાદ છે કે તે જમાનામાં ખોફ હતું, ચોર પણ એટલા હતા, ભોંધી પણ રસ્તામાં એટલા, ડાકુ પણ મળતા હતા, તો ઔરતને આ સફરમાં નહોતા મોકલાવી શકતા. અને ત્યારે તો દુકાન નહોતી, ત્યારે તો આવા નાના નાના સ્ટોન્ડ હતા બજારની અંદર, તે સ્ટોન્ડમાં ઔરતને નહોતા બેસાડી શકતા વેપાર કરવા માટે. તો તે લોકો એમ કહેતા હતા કે ઔરત સાવ નકામ છે. કુરાન શરીફમાં 24મો સૂરો સૂરે નૂરમાં 33મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેના બારામાં બયાન કરે છે? અમુક અરબ લોકો જે અલોકો પાસે ઔરત ગુલામો હતી તે લોકો સાથે ખરાબ કામો કરાવતા હતા, ગુનાઓના કામ કરાવતા હતા. અને તમે સમજી ગયા છો કે હું તમને કેના બારામાં ઈશારો કરું છું. આ કામ માટે ઔરતને વાપરવામાં આવતું હતું. આ ઔરતો પૈગંબરે ઇસ્લામ પાસે આવે છે અને તે લોકોની હાલતની શિકાયત કરે છે કે છે યા મોહમ્મદ, અમારી આ હાલતમાંથી અમને તમે છોડાવો, તમે અમને આમાંથી આઝાદ કરી. દોસ્તો, જ્યારે પૈગંબરે ઇસ્લામ આવે છે અને જ્યારે ઔરતની સ્થિતિને ઊંચી કરે છે, ઔરતના મર્તબાને જ્યારે બુલંદ કરે છે, તો આ રિફોર્મ ચાર એતાપમાં લઈ આવે છે. ચાર એતાપમાં આ રિફોર્મને લઈ આવે છે. અને સૌથી પહેલો એતાપ ઈ છે ઈમાનનો રિફોર્મ. રિફોર્મ સ્પિરિચ્યુઅલ, સૌથી પહેલા ઈમાનનો રિફોર્મ. અને આ ઈમાનના રિફોર્મ માટે પૈગંબરે ઇસ્લામ એવી એવી ઔરતોના કિસ્સાઓ પેશ કરે છે કે જે ઔરત એક્સેપ્શનલ હતી, જે ઔરતનો મર્તબો એકદમ બલંદ હતો, જે મર્તબો જે ઔરતો ખૂબી વાળી હતી. અને આ ઇસ્લામ હજી નવું હતું, હજી ઇસ્લામ નવું હતું અને થોડાક જણા મુસલમાન બન્યા. તો પૈગંબરે ઇસ્લામ ઈ ઔરતોના કિસ્સા પેશ કરે છે જે કુરાન મજીદમાં આપણને મળે છે. સૌથી પહેલા બીબી મરિયમ અલેહાસલામ. બીબી મરિયમ અલેહાસલામ નો મર્તબો એટલો બુલંદ છે કે કુરાન શરીફમાં એક પૂરો સૂરો તેના માનમાં છે, સૂરે મરિયમ. અને ત્યાં આપણને શું જાણવાનું મળે છે, આપણને શું શીખવાનું મળે છે કે બીબી મરિયમ અલેહાસલામ જિબ્રાઈલ અલેહિસલામ સાથે વાતચીત કરતા હતા. તેની મુલાકાત થઈ હતી જિબ્રાઈલ અલેહિસલામ સાથે. આ અરબ મરદો માટે એક રેવોલ્યુશન હતું. સલવાત પરે મોહમ્મદ બીબી મરિયમ અલેહાસલામ એટલી અઝિયતો એના ઉપર પહોંચી છે, કેમ કે તેના પેટમાં એક બચ્ચું હતું જે બાપ વગરનું હતું. તો માણસો એને ગાળો દેતા હતા, માણસો એને ખરાબ ખરાબ શબ્દોથી પુકારતા હતા. અને જેટલું પણ એના ઉપર જુલમ થતું હતું ને, પોતે એની હાલત ઉપર સબર કરતા હતા. હવે બીજી ઔરત ઈ છે બીબી આસિયા અલેહાસલામ. બીબી આસિયા અલેહસલામ ફિરઓનના દરબારમાં ફિરઓનના પાલેમાં લુક્સની જિંદગી પસાર કરતા હતા. જે પણ આ દુનિયાની વસ્તુ એને ખપતી હોય તે મળી શકતી હતી. એક એવી વસ્તુ નહોતી કે બીબી આસિયા અલેહસલામ પાસે ના હોય. પણ જ્યારે બીબી આસિયા અલેહસલામની મુલાકાત થાય છે મૂસા અલેહસલામના રબ સાથે, અને જ્યારે એને ખબર પડે છે કે આ પરવરદિગાર કેટલો તાકાત ધરાવે છે, તો પોતે કહે છે, બીબી આસિયા અલેહસલામ કહે છે કે હું હારૂન અને મૂસાના ખુદા ઉપર હું ઈમાન લઈ આવું છું. સલવાત પડે
મોહમ્મદ.
અને પછી ત્યારથી પોતે કહે છે કે આ જેટલો માલ છે, જેટલી મિલકિયત છે, આ દરબારમાં જેટલી લુક્સ લુક્સની વસ્તુઓ છે એને હું તલાક આપી દઉં છું. ત્યારથી બીબી આસિયા અલેહસલામની મંત્રી જિંદગી ચાલુ થાય છે. અને એનો શોહર ફિરઓન એટલો એના ઉપર જુલમ કરે છે, પણ પોતે એની હાલત ઉપર સબર કરે છે. છેવટે ફિરઓન એને કહે છે કે હું તને ચૂકથી જરી અને હું તને મારી નાખીશ, હું તને ક્રુસિફાય કરી નાખીશ. પણ બીબી આસિયા અલેહસલામ અલ્લાહ સુબહાનહુ વ તઆલાને પુકાર્યા જ કરે છે અને કહે છે, યા પાક પરવરદિગાર, જો મારો શૌહર ફિરઓન મને મારી નાખે તો મને કાંઈ વાંધો નથી. બસ એક જ તમન્ના છે, એક જ આરઝુ છે કે મને જન્નતમાં જગા આપ. સલવાત પરે મોહમ્મદ વ
અલા સલ્લી અલા મોહમ્મદ વ અલી મોહમ્મદ વ અજી ફરજ.
જ્યારે પૈગંબરે ઇસ્લામ આ બીબી મરિયમ અલેહસલામ અને બીબી આસિયા અલેહસલામના કિસ્સાઓ લોકોની સામે પેશ કરે છે, તો જે નવી મુસલમાન બની હતી તે લોકોને દિલાસો મળે છે. કેમ કે એ જ તકલીફો તે લોકોને સહન કરવી ખૈબી હતી જે બીબી આસિયા અને બીબી મરિયમને સહન કરવી ખૈબી હતી. દોસ્તો, આપણે જોઈ ઉમર અલ ખતાબ, જે મુસલમાનોનો બીજો ખલીફો છે. ઉમર અલ ખતાબ બયાન કરે છે, એ જમાનાની વાત કરે છે જ્યારે પોતે જાહેર હતો, જ્યારે પોતે ઈમાન નહોતો લઈ આવ્યો, હજી ઇસ્લામને નહોતો કબૂલ કર્યો, મુસલમાન નહોતો બન્યો. પોતે કહે છે કે બે ઓરત ગુલામ હતી જેનું નામ હતું લુબૈના અને સુનૈરા.
નારે
તકબીર,
અને અબુ જહલ બે જણા આ બે ગુલામ લુબૈના અને સુનૈરાને અમે મારતા હતા. શા માટે? કેમ કે તે મુસલમાન બની હતી. ઉમર બયાન કરે છે કે એક વખત હું સુનૈરાને મારતો હતો અને તેને કહેતો હતો કે લાત અને ઉઝાની પૂજા કર. તમને યાદ છે કે લાત અને પૂજા, ઉઝા એ બે ઇદોલ હતી, એ બે મૂર્તિ હતી જે સૌથી ઉત્તમ હતી, જે સૌથી મશહૂર હતી, જેની પૂજા અરબ લોકો કરતા હતા. ઉમર કહે છે, હું સુનૈરાને મારતો હતો અને તેને કહેતો હતો કે તું લાત અને ઉઝાની તું પૂજા કર, પણ પોતે કબૂલ નહોતી કરતી. પોતે અવારનવાર કહેતી હતી, અહદ અહદ એટલે અલ્લાહ એક છે. ઉમર તે માન્ય કરે છે. ઉમર કહે છે કે હું એટલો એને માર્યો, એક દિવસ હું સુનૈરાને એટલો માર્યો, એટલો માર્યો જ્યાં સુધી કે એની આંખ એની જગ્યા ઉપરથી બહાર નીકળી. અલ્લાહ અલ્લાહ, જ્યાં સુધી એની આંખ બહાર નીકળી આવી. અને ત્યારે અબુ જહલ ને હું અમે બે જણા સુનૈરાના નજીક આવ્યા અને એને કીધા કે સુનૈરા, હવે બતાવ કે તારો તારો મોહમ્મદ નો ખુદા ક્યાં છે, આ તારો પરવરદિગાર ક્યાં ગયો? તો સુનેરા જવાબ આપે છે, ઈ કે છે મારો પરવરદિગાર જે મને ખલક કર્યો છે અને જે મને આ આંખ અર્પણ કર્યો હતો તેને આજ ટેમ ઉપર મારી આંખને લઈ લેવું હતું, અને જો મારો રબ ચાહે તો હમણાં જ મારી આંખ પાછી મને અર્પણ કરી શકે છે. ઉમર કે છે કે હજી આ શબ્દ સુનેરાના મોઢામાંથી નીકળે છે, હજી સુનેરા આ બોલે છે કે હું જોયું કે સુનેરાની આંખ પાછી એની જગ્યા ઉપર પહોંચી ગઈ. સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. ઉમર એકદમ જ અજબ થાય છે, આ જોઈને ઉમર એકદમ જ અજબ થાય છે. વિચાર કરો કે આ એ જ ઓરત હતી જેને તે લોકો નકામી સમજતા હતા. એટલું ઈમાન મજબૂત છે, ઇસ્લામ એટલી ફોર્સ સ્પિરિચ્યુઅલ આપી દીધી છે સુનેરાને કે ભલે જેટલું એને મારે છે ને, પણ પોતે મક્કમ રહે છે, પણ પોતાના ઈમાનને સલામત રાખે છે. આપણે આ ઉંમરની બેન ફાતેમાને જોઈ, ફાતેમા ઉંમરની બેન જેની શાદી થઈ હતી સૈયદ ઇબને ઝૈદ સાથે. આ લોકો બે જણા ધણી અને બૈરી જે નફા મુસલમાનો હતા ને તેમાં શરીક હતા, અને ફાતેમાને બરાબર ખબર હતી કે તેનો ભાઈ ઉંમર એકદમ જ ઇસ્લામના વિરુદ્ધ છે. પોતાની આદત હતી, ફાતેમાની આદત હતી કે તેના ઘરમાં પોતે કુરાન શરીફની તિલાવત કરતી હતી. એક દિવસ ઉમર તેના ઘરમાંથી તલવાર લઈ અને બહારે નીકળે છે. એનો ઈરાદો એ છે કે પૈગંબરે ઇસ્લામને મારી નાખે, કતલ કરી નાખે. ઉમર તલવાર લે અને રવાનો થાય છે. જ્યારે રવાનો થાય છે તો રસ્તામાં તેનો દોસ્ત નુમેર બિન અબ્દુલ્લા એને મળે છે. નુમેર બિન અબ્દુલ્લા એને પૂછે છે કે ઉમર તું ક્યાં જાય છે? ત્યારે ઉમર બધી વાત કરે છે, બધું બયાન કરે છે. ત્યારે એનો દોસ્ત નુમેર એને કહે છે કે મોહમ્મદ ને મારવા મોર પેલા તું તારી બેન અને તારા બનેવીને તો જો કે બે જણા મુસલમાન બની ગયા છે, અને જો તને એમ લાગતું હોય કે હું તને ખોટા બોલું છું તો જા ફાતેમાના ઘરે તારી બેનના ઘરે અને જોઈ આવ, તો તને ખાતરી થઈ જશે કે જે હું તને કહું છું એ સાચું છે. ઉમર ગુસ્સે થાય છે અને ફાતેમાના ઘરે રવાનો થઈ જાય છે. જ્યારે ફાતેમાના ઘરે પહોંચે છે ઉમર તો ફાતેમા એના શોહર સહીદ સાથે પોતે કુરાન શરીફનું 20મો સૂરો સૂરે તાહાની તિલાવત કરી રહી છે. જ્યારે ફાતેમા જોઈ છે કે દરવાજામાંથી એનો ભાઈ ઉમર આવી ગયો છે, દાખલ થઈ ગયો છે, તો જલ્દીથી જે પાનાઓ હતા ને તેને સંતાડી નાખે છે. ઉમર જોઈ છે કે ફાતેમા કઈ સંતાઈ રહી છે, એકદમ જ ગુસ્સે થાય છે અને કહે છે કે ફાતેમા જલ્દીથી આ પાના મને બતાવ. ફાતેમા કબૂલ નથી કરતી, ત્યારે ઉમર ગુસ્સે થાય છે એકદમ જ અને વ્યોલો થઈ જાય છે. ફાતેમાને મારવા જાય છે ત્યારે ફાતેમા એના ભાઈને જોઈને કહે છે કે જો તું મને મારીશ ને તો પણ હું મોહમ્મદના રસ્તાને નહીં છોડું. જો આ ઈજ જ ઓરત છે કે જે ઓરતને અરબ લોકો દબાવતા હતા, આ ઈજ જ દીકરી છે કે જે દીકરીને જીવતી દાટવામાં આવતી હતી, પણ ફાતેમા એના ભાઈને દિફ્ય કરે છે અને એને બતાવે છે કે પોતે આઝાદ છે. જે પણ ધર્મ એને લેવું હશે, જે પણ ધર્મ એને ચૂંટવું હશે, પોતે ચૂંટી શકે છે. દોસ્તો, આપણે આ રિફોર્મ સ્પિરિચ્યુઅલમાં અમુક પોઈન્ટ ડેવલપે કર્યા અને મને હજી અમુક પોઈન્ટ ડેવલપે કરવા છે તમારી સામે. પછી આપણને રિફોર્મ ઇકોનોમિકના બારામાં પણ બોલવું છે, રિફોર્મ સોશિયલના બારામાં પણ આપણને ચર્ચા કરવું છે, ગૌરવફિક્ર કરવું છે, અને રિફોર્મ પોલિટિકના પણ બારામાં. એટલે તમે સમજી ગયા હશો કે આ મોજુ લાંબો છે, અને ઇન્શાલ્લાહ બે અઠવાડિયા બાદ જે રવિવાર આવશે ઉઝવીએનો ઇન્શાલ્લાહ, તો આપણે આમાં આગળ વધશું, આ મોઝોને આપણે ખતમ કરશું ઇન્શાલ્લાહ 28 રજબના દિવસ. તો અઝીઝાને ગિરામી, પૈગંબરે ઇસ્લામ જે ઓરતની રિફોર્મ લઈ આવ્યા, પૈગંબરે ઇસ્લામ જે આ રિફોર્મ લઈ આવ્યા ઓરતની સ્થિતિની અંદર, એ રિફોર્મને બાકી રાખવા માટે, એ રિફોર્મને કામયાબી આપવા માટે, એને જિંદા રાખવા માટે પૈગંબરે ઇસ્લામને ઝૈનબ અલૈહા સલામની પણ જરૂર પડે છે.